આજે આપણે મત્તારથી લક્ષણની છેલ્લી બે ગાથા 32 અને 33 કરશું. ટોટલ કેટલી ગાથા હતી એમાં? 10. 24થી લઈને 33 સુધી. એમાં જે પહેલી 5 હતી એ કોના વિશે હતી? ક્રિયાજળ મત્તારથી, બરાબર. અને 29, 30 અને 31 શુષ્ક જ્ઞાની મત્તારથી. એમાં આપણે જોયું કે બંને કઈ રીતે અયોગ્ય છે પરમાર્થ માટે, મોક્ષ માટે કહો, મોક્ષ માર્ગ માટે કહો, કે આત્મજ્ઞાન માટે પણ કઈ રીતે તેઓની મત્તારથીપણાના કારણે અયોગ્યતા છે એ આપણે જોયું. હવે આ ગાથા સાથે લિંક કરીએ તો શું છે? તો કે આ ગાથામાં બંનેના સામાન્ય લક્ષણ એ દર્શાવવામાં આવશે કે જે લક્ષણો મતાર્થપણાનું કારણ છે, મતાર્થીપણાનું કારણ છે. સામાન્ય લક્ષણની વાત કરશે કારણ કે બંનેમાં શું ભિન્નતા છે, બંનેમાં શું જુદાપણું છે એ આપણે આગલી ગાથાઓમાં જોઈ લીધું. એક જણ જે ક્રિયાજળ છે એ ઘણા બધા વ્રત તપ કરે છે, ઘણી બધી ધર્મ ક્રિયાઓ કરે છે, અને એની સામે શુષ્ક જ્ઞાની એ ક્રિયાઓનો નકારે છે, નિષેધ કરે છે. એટલે બહારથી જો, બહિરંગથી જો, તો આવો ફેર આપણને દેખાશે, પણ અંતરંગમાં જે બંનેમાં કોમન છે સામાન્ય લક્ષણ તે હવે આપણે અહીં જોશું. તો બધા સાથે મળીને ગાશું આપણે. નહીં કશાય ઉપશાંતતા, નહીં અંતર વૈરાગ, સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થ દુર્ભાગ્ય. નહીં કશાય ઉપશાંતતા, ઉપશાંત કરવું એટલે મંદ કરવા, પાતળા પાડવા, કશાય એના પાતળા પડ્યા નથી, મંદ થયા નથી. નહીં અંતર વૈરાગ્ય, બહારમાં તો વૈરાગ્ય હોઈ શકે, કીધું ને કે બહારમાં સાધુ વેશ લીધો પણ હોઈ શકે, એટલે બહારમાં દેખાતું હોય, પણ અહીંયા કેની વાત કરી? નહીં અંતર વૈરાગ્ય. પછી બીજા બે કયા છે? તો કે સરળપણું ન મધ્યસ્થતા. આમાં જે ન વચ્ચે જે છે એ બંને માટે લેવાનું છે, એટલે સરળપણું પણ નથી અને મધ્યસ્થતા પણ નથી. સરળપણું એટલે દોષનો તરત સ્વીકાર કરવો, અને મધ્યસ્થતા એટલે અપક્ષપાત રહેવું. એ મતાર્થી દુર્ભાગ્ય, મતાર્થીનું આ દુર્ભાગ્ય એટલે ભાગ્યહીન છે. આ કેમ ભાગ્યહીન છે? કે અયોગ્ય હોવાથી, અનઅધિકારી હોવાથી તે મોક્ષ માર્ગને પામી શકતો નથી, આત્મજ્ઞાનને પામી શકતો નથી. શોર્ટમાં મિનિંગ જોઈ લઈએ. નહીં કશાયની ઉપશાંતતા, કશાયો મંદ નથી થયા, પાતળા નથી થયા, એની શક્તિ ઘટી નથી, હજી ખૂબ તીવ્રતા છે, તીવ્ર છે કશાય. નહીં અંતરવૈરાગ, અંતરંગમાં જે મમત્વ ઘટવું જોઈએ, અંતરમાં જે આસક્તિ છે તે ઘટવી જોઈએ, અર્થાત અનાસક્ત જે થવું જોઈએ તે થતું નથી. શું થાય છે? તો કે બહારથી વૈરાગ્ય છે, વ્રતો આદિ બધા લે છે, પણ મન એ વિષયોમાં જ ભટકે છે, બરાબર. સરળપણું, સરળપણું એટલે સાદગી, જીવનશૈલીની અંદર સાદા કપડાં, સાદી ગાડી એવું નથી. અહીંયા સરળપણું એટલે પોતાનો દોષ કેટલો જલ્દી સ્વીકારી શકે છે, તરત સ્વીકારે છે એની વાત છે. મધ્યસ્થતા, નિષ્પક્ષપણું, તટસ્થપણું, વિચારવામાં, બોલવામાં સામે પ્રતિક્રિયા ન કરે પણ રિસ્પોન્ડ કરે, એ એ બધી વાતમાં એ મધ્યસ્થતા કઈ રીતે કરશે. તો એક વસ્તુ તો અહીંયા ક્લિયર છે કે આ કોના લક્ષણ કીધા? મત્તારથીના કીધા, સંસારીના નથી કીધા. કેમ સંસારીના નહીં? તો કે સંસારી તો કોઈ ધર્મક્રિયા કરતો જ નથી, તો એ આમાં બેસે જ નહીં. આ વાત કોની થાય છે કે ધર્મ ક્રિયા કરતો હોવા છતાં જે મોક્ષ માર્ગમાં નથી, સેના કારણે? તો કે મતાર્થીપણાના કારણે. એની વાત અહીં ચાલે છે. અને આવા વ્યક્તિને દુર્ભાગ્ય એટલે કે કમનસીબ કીધો છે, ભાગ્યહીન કીધો છે. કેમ? કારણ કે કેમ દુર્ભાગ્ય? સતદેવ મળ્યા, સદગુરુ મળ્યા, સત્શાસ્ત્ર મળ્યા, આ બધું મળવા છતાં. સત્શાસ્ત્ર એટલે કેવું? તો કે એમને બોધ કેવો મળ્યો છે? નીતિનો બોધ તો સામાન્ય છે, તો બધાને મળેલો હોય, પણ અહીં તો આત્મસ્વરૂપ. ક્રોધ તો કોઈનો દેખાય આપણને, આત્મસ્વરૂપ થોડી કોઈને દેખાય છે આપણને. તો એવા આત્મસ્વરૂપની વાત નિશ્ચય નહીંની અપેક્ષાએ, એટલે કહીને કે ટોપમોસ્ટ માલ એને મળ્યો છે, સર્વોત્કૃષ્ટ એને તત્વજ્ઞાન પ્રાપ્ત થયું છે, પણ ટોપમોસ્ટ ફિલોસોફી પ્રાપ્ત થયા છતાં પણ એ વ્યક્તિ મોક્ષ માર્ગ પામતો નથી, પરમાર્થને પામતો નથી, આત્માના આનંદને પામતો નથી, એટલે એને દુર્ભાગી કીધો. જેને બધું મળ્યું હોવા છતાં પણ અંતરમાં કઈ ચાર વસ્તુ નથી, તો કશાય શાંત નથી કર્યા, અંતરમાં વૈરાગ્ય નથી એટલે કે અનાસક્તિ નથી, સરળપણું નથી, મધ્યસ્થતા નથી અર્થાત નિષ્પણું પક્ષપણું. અને દુર્ભાગી કેમ કીધો? એવું નથી કે પ્રયત્ન નથી કરતો, ઘણો પ્રયત્ન કરે છે, અને પાછા પ્રયત્નોને ફળ શું મળે છે? તો કે એટલું પુણ્ય બાંધે છે કે પાછું દેવલોકમાં જાય છે, પણ એનું પરિભ્રમણ અટકતું નથી. દેવલોક મળે છે પણ મોક્ષ મળતો નથી, એટલે એને શું કીધું? દુર્ભાગી કહ્યું. આવા વ્યક્તિ કેને કે વ્રત તપ ન કરતો હોય, કોઈ ભક્તિ ન કરતો હોય, તો હવે જો આ બધા જે છે ને આગળથી જે 25 લઈને આપણે જે બધા બધી જે ગાથાઓ જોઈ, તો એવું કદાચ કોઈ કંઈ કરતું ન હોય 12, પણ આ લક્ષણને જો સમજે તો એને ક્લિયર થાય કે આ ગુણો જે છે એ જો પ્રાપ્ત ન થાય, અથવા તો અહીંયા નેગેટિવલી એ ગુણોને બતાવ્યા છે કે આવું બધું નથી હોતું એની અંદર, જો એવું હશે તો હું દુર્ભાગીનો દુર્ભાગી જ રહીશ. આ ગુણો જો મારામાં ન હોય તો હું મતાર્થી છું, હું આત્માર્થી નથી, મારું કલ્યાણ થશે નહીં. તો દંભી વ્યક્તિના બધા જ પાસા, દંભી વ્યક્તિના બધા જ પાસા અહીં આવરી લેવામાં આવ્યા છે. સેવા, દાન, તપસ્યા ઘણી કરતો હોય, પણ એના હૃદયમાં શું હોય? તો કે તૃષ્ણા હોય. મન કેવું હોય? વિક્ષેપથી ભરેલું હોય. અને ચરિત્ર કેવું હોય? તો કે એનું દુરાગ્રહથી ભરેલું એનું કેરેક્ટર હોય છે. તો એની હાલત કેવી છે ખબર છે? તણખલા જેવી. તણખલાને કોઈ દિશા નથી અને એનો પોતા ઉપર કોઈ સંયમ નથી, એટલે શું થાય છે કે જેમ પવન આવે તેમ ફેંકાઈ જાય છે. એમ આ જીવ જે છે તણખલાની જેમ કર્મના ઉદયની અંદર શું થાય છે? તો કે ફેંકાઈ જાય છે. એની બધી જ મહેનત નિષ્ફળ જાય છે. ક્વોન્ટિટીની અપેક્ષાએ નહીં, એ ક્વોન્ટિટી અપેક્ષા ઘણું બધું કરે છે, પણ જે ગુણો જોઈએ આત્માર્થીના એનામાં ન હોવાથી એની બધી વ્યર્થ જાય છે. એના વિચાર જે છે એ મૂડ્સ પ્રમાણે ગમે ત્યાં ગમે તે રીતે, આજે એકદમ આનંદમાં હોય ને કાલે એકદમ ડિપ્રેશનમાં આવી જાય, આજે એકદમ શાંત હોય ને કાલે એકદમ ક્રોધમાં આવી જાય, અર્થાત એ અસ્થિર વ્યક્તિત્વ બને છે. તો આ માર્ગ પર આગળ જવું હોય તો કેવા ગુણો જોશે? તો કે મન કેવું જોશે? પવિત્ર જોશે. મન સ્થિર જોશે, મન ચંચળ નહીં જોઈએ, તો આ મોક્ષ માર્ગમાં તો શું થશે? તો જ એ ખરી રીતે, જેમ કીધું ને કે બોધ મળશે તો રીડ, રિફ્લેક્ટ, રૂમિનેટ અને રીઇન્ફોર્સ, એ વાંચશે પછી અવગાહન કરી શકશે, એનું ચિંતન મનન કરી શકશે અને બોધને પાકો કરી શકશે. એટલે સાહેબે સમજાવ્યું હતું કે અત્યારે આત્મસિદ્ધિમાં આટલી મજા કેમ આવે છે તમને? કારણ કે અહીંયા એવું વાતાવરણ છે કે મન પવિત્ર છે, મન સ્થિર છે, આપણે કેન્દ્રિત કરી શકીએ છીએ, કે સવારના જ્ઞાન લઈ શકીએ છીએ, બપોરના એની આપણે ચિંતવના કરી શકીએ. તો આવું કરવા હોવાથી જો એ ખબર ક્યારે પડશે કે જ્યારે તમારે ત્યાં જવાનું આવશે તો હું છોડીને ઘરે જવાનું થશે ત્યારે ખબર પડશે કે આપણે અહીંયા કેટલો લાભ કરી શકતા હતા. તો આત્મિક દશા જે છે એની જો વાત આપણે કરીએ તો એ સેના ઉપર આધારિત છે. કેટલી પ્રવૃત્તિ કરીએ એની ગણતરી કહો કે એની માત્રા કહો, એના ઉપર આત્મિક દશા નથી. ઘણી બધી પ્રવૃત્તિ કરતા હોય અને આત્મિક દશા ડાઉન હોય એવું બની શકે છે. અને એટલા માટે કીધું કે એનો આધાર ગુણો ઉપર છે. અને સાહેબે કીધું કે ઘણા વ્યક્તિ એવા હોય કે જે એકદમ સ્વીટલી વાત કરતા હોય, મીઠું વાત કરતા હોય, બધાને મદદ કરતા હોય, એ ગમે એટલા ગુણો હશે પણ જો એનામાં માત્ર મોક્ષ અભિલાષ નહીં હોય તો હું એને આધ્યાત્મિક સ્તરે વિકાસ પામેલો નહીં ગણું. એટલે આના ઉપરથી આપણે એ સમજવાની જરૂર છે કે આ ગુણો કેળવવા કેટલી જરૂરી છે, તો જ આપણે અધ્યાત્મ માર્ગે આગળ વધેલા કહેવાશું. એટલે સાહેબે કીધું ને કે યાદ રહે, ગ્રહણ થાય. જો આપણે આપણે બધું કરીએ છીએ તો બધું યાદ રહે તો એટલે આપણે ખુશ થઈ જાય. તો સાહેબે કીધું કે આ આવશ્યક ગુણ નથી, આ સારો છે ગુણ, ખરાબ નથી. ઓલો વ્યક્તિ બધાને મદદ કરે છે એ સારો ગુણ છે, ખરાબ નથી, પણ આવશ્યક નથી. આત્મજ્ઞાન માટે શું જરૂરી છે, કેવા ગુણો જરૂરી છે એની વાત અહીં કરવામાં આવી છે. સાહેબજી કીધું ને કે ડ્રાઇવિંગ ના આવડતું હોય, પંચર બદલતા ન આવડતું હોય, ટાયર બદલતા ન આવડતું હોય, પણ આત્મજ્ઞાની હોઈ શકે. તો આ બધી જે કળાઓ છે અથવા આ બધા ગુણો જે છે એ આવશ્યક ગુણો નથી, હોય તો સારું છે, પણ આત્મજ્ઞાન માટે શું જોશે એ વાત અહીં કહેવામાં આવી છે. કયા? તો કે આ ખાસ ગુણો છે, એમાં ચોક્કસપણે ક્લિયર કીધું છે કે આવું હોવું જોઈએ. જો ન હોય તો તે મતારથી છે, દુર્ભાગ્ય છે. કેવી એની દશા છે? તો કે મીઠા પાણીના તળાવ પાસે બેઠો છે પણ તરસ્યો છે. અને જો આવા ગુણ ન હોય તો તે વ્યક્તિ અનઅધિકારી સમજવા યોગ્ય છે. મોક્ષ માર્ગ તો પામશે નહીં પણ આત્મજ્ઞાન પણ પામશે નહીં. અને સાહેબજી સ્પેસિફાય કર્યું કે મોક્ષ માર્ગની યાત્રા પૂરી કરવા માટે નહીં, યાત્રા શરૂ કરવા માટે આ ગુણો જોશે. એટલે આપણે બધાએ આ સમજવાની ખાસ જરૂર છે કે આ ગુણો હશે ત્યાર પછી તો આપણે માર્ગ ઉપર આવશું. એટલે એને આ ગુણોને કેવા કીધા છે? પાયાના ગુણો કીધા છે, મુખ્ય ગુણો કીધા છે. એ કરવાથી જ આપણામાં અધિકારીપણું આવશે, લાયકાત આવશે. તો કયા છે આ ગુણો? પહેલું કેવું છે? અહીંયા નહીં કશાય ઉપશાંતતા કીધી. એટલે ભલે અત્યારે હું એમ કીધું કે આ કયા ગુણો છે, તો આપણે હવે ક્લિયર હોવું જોઈએ આવા ગુણો હશે તો હું મોક્ષ માર્ગની શરૂઆત થશે. પણ મતારથી એની મોક્ષ માર્ગ ઉપર શરૂઆત કેમ નથી થઈ? કારણ કે આ ગુણો એનામાં નથી. એટલે આ બધા ગુણો કઈ રીતે સમજાવવામાં આવ્યા છે? નકારાત્મક રીતે સમજાવવામાં આવ્યા છે. તો નહીં કશાય ઉપશાંતા, તો કશાય એટલે શું? સિમ્પલ, ક્રોધ, માન, માયા, લોભ આદિ જે ભાવો છે એને કશાય કહેવામાં આવે છે. સાહેબ કેટલું યુથને, યુવાનોને આમ સિમ્પ્લિફાય કરીને આપે છે કે તમને જે રાગ દ્વેષના ભાવ થાય છે એ કશાય, લવ હેટના જે ફિલિંગ્સ અંદરમાં થયા તે કશાય. તો એ કેવા હોવા જોઈએ? કશાય કેવા હોવા જોઈએ? ઉપશાંત હોવા જોઈએ. એક પોઈન્ટ નોટ કરવા જેવું છે. શું? તો કે અહીંયા કશાય રહિતતાની વાત કરી નથી. અત્યારની ભૂમિકા ઉપર શું એક્સપેક્ટ કરવામાં આવે છે? તો કે જે કશાય છે ને એ ઉપશાંત થવા જોઈએ, મંદ થવા જોઈએ, તીવ્ર ન હોવા જોઈએ. કારણ કે કશાય રહિત પણ કોની પાસે એક્સપેક્ટ કરે? કેવડી ભગવાન પાસે એક્સપેક્ટ કરે, મુક્ત જીવો પાસે એક્સપેક્ટ કરે કે જ્યાં રાગદ્વેષ જ ન હોય. અત્યારની જે ભૂમિકામાં છે એમાં એટલે એક ક્લેરિટી આવે કે આટલું તો હોવું જોઈએ. અત્યારે હું સાવ કશાય રહિત નથી થઈ શકતો, ભલે ક્રોધ સાવ મારો નિર્મૂળ નથી થયો, પણ ક્રોધ મંદ થયો છે કે નહીં એના ઉપર મારો આખો પુરુષાર્થ હોવો જોઈએ. તો ઉપશાંતતા એટલે શું? તો કે મોળા પાડવા, પાથળા કરવા, એને નબળા પાડવા, એની શક્તિ ઘટી જવી જોઈએ, એ ઉપશમ થવા જોઈએ, શમન થવું જોઈએ. સો આ બધું છે કશાયની ઉપશાંતા. મલિન વૃત્તિઓ આપણામાં જે જાગે છે, સાહેબે એકદમ સિમ્પલ કરીને લોકોને કીધું કે જેનાથી આત્મા બેડ થાય તે સિમ્પલ મલિન વૃત્તિઓ જે આપણામાં છે એ નબળી કરવી બહુ જ જરૂરી છે, એને મંદ કરવી, એને ઉપશાંત કરવી. કેમ? કારણ કે આ જે મલિન વૃત્તિઓ છે એનો એક વિચાર શું કરી શકે છે? તો કે આપણું સત્યાનાશ, વિનાશ કરી નાખે છે, આપણને બરબાદ કરે. એવું શું છે વળી? એક વિચારમાં આવું? હા, કયો વિચાર? તો કે અનંતાનું બંધી કોટીના વિચાર જે હોય, જે અનંત સંસાર બાંધે. અનંતાનું બંધી કોટીના કશાય, એ તો નબળા થવા જ જોઈએ. સાહેબે ત્યાં સુધી કીધું કે આત્મસિદ્ધિ જે મોડે ન થાય તો ચાલશે, પણ આ કશાય તો શાંત થવા જ જોઈએ. આપણે પાછા શું કહીએ? એક થઈ ગયું, મને થોડોક આવું કશાય થઈ ગયો, હું એકદમ આવેશમાં આવી ગયો, પણ મેં તરત મિચ્છામી દોમ કીધું ને, સોરી કહી દીધું ને. તો સાહેબજીએ શું કીધું એના માટે? કે તમે એમ કહો છો કે મેં સોરી કહી દીધું, મિચ્છામી, પણ એનાથી ભૂસાઈ જતું નથી. એ એટલું જ બતાવે છે કે તમે થોડાક સભ્ય વ્યક્તિ છો. અને એમાં પણ સાહેબ એક પોઈન્ટ કીધો કે ઘણી વખત આપણે સોરી શેના માટે કહેતા હોય? એટલો ટોપિક ક્લોઝ કરવો હોય ને, આ લાંબુ ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે, તો હવે કે આ બંધ થાય એના માટે શું કરવું જોઈએ? શું કરવું જોઈએ? હા, સોરી બોલી દો એટલે પતી ગયો. એટલે ઘણી વખત આવા આશયથી આપણે, એટલે કે આ કશાયની ઉપશાંતતા નથી. સોરી નહીં જોઈએ તો શું જોશે? જાગૃતિ જોશે. કશાય તીવ્ર નહીં પણ મંદ થવા જોઈએ એની જાગૃતિ. તીવ્ર હોય તો શું થાય પણ એવું પ્રોબ્લેમ એ સમજી લેવું જોઈએ ને આપણે, તો આપણને ખબર પડે એ કેમ આટલો ભાર આપ્યો છે કશાયને ઉપશાંત. કશાય જો તીવ્ર હશે તો શું થશે? તો કે મન જે છે ને એ વ્યગ્ર રહેશે. જો તમે ક્રોધમાં હો, કેવું વ્યગ્ર હોય મન, આમ કહી દો, આમ કરો, આમ કરો, વ્યાકુળ હશે મન, અપવિત્ર. એ તો આપણે જોઈએ છે કે કેવા ખરાબ વિચારો આવે એટલે મન અપવિત્ર અને મન અસ્થિર રહે છે. કેવું છે? આપણું બે ત્રણ દિવસ ક્રોધ ચાલે, પછી એક દિવસ શાંત થાય, હજી માંડ માંડ એક દિવસ શાંત ન થયું હોય ત્યાં પાછું ચોથા દિવસે પાછો ક્રોધ, એ પાછો લંબાય. તો સાહેબે કીધું આવી રીતે મોક્ષ માર્ગ પર ચડી ન શકાય, ચડી જ ન શકે આવો વ્યક્તિ મોક્ષ માર્ગ ઉપર. એના માટે મન કેવું જોશે? તો કે મન પવિત્ર જોશે અને મન સ્થિર જોશે. કોઈના પણ વખાણ થાય તો પહેલું શું થાય છે? અનુમોદનાનો ભાવ જાગે છે કે અંદરમાં ઈર્ષ્યાનો ભાવ જાગે છે? એટલે જ આપણે આપણી અંદરમાં જે લાગણીઓ ઉત્પન્ન થાય છે, જે આ વિભાવો ઉત્પન્ન થાય છે, એ ચેક કરવાની જરૂર છે કે કેવા છે આ. શું મારામાં મૈત્રી જાગે છે કે વેરભાવ જાગે છે? મૈત્રી, પ્રમોદ, મધ્યસ્થતા, આવા બધા ગુણ આપણામાં કેળવવા જોઈએ. કરુણા ક્યાં છે જ આપણામાં? હું શું કરું એમાં? એ દુઃખી હોય તો મારો હું, મારો શું આંક? તો આવું ન હોવું જોઈએ. અંદરમાં કરુણા બીજા વ્યક્તિ માટે હોવી જોઈએ. એટલે જ આત્મકલ્યાણના માર્ગે આપણે જવું છે. હા હા, તો તીવ્ર કશાય નહીં પણ મંદ કશાય થવા અત્યંત અત્યંત આવશ્યક છે. કારણ કે ગુરુદેવ ત્રણ વર્ડ યુઝ કર્યા હતા, મન, માઇન્ડ શુડ બી કામ, પ્રોફાઉન્ડ એન્ડ ફોકસ્ડ. કામ એટલે કેવું હોવું જોઈએ? તો કે એકદમ શાંત. પ્રોફાઉન્ડ એટલે ગહન હોવું જોઈએ અને ફોકસ્ડ એટલે કેન્દ્રિત હોવું જોઈએ. આવું મન હશે તો હું મોક્ષ માર્ગમાં કામ કરી શકીશ. પણ આપણી અત્યારે અસર કેવી છે? આપણી હાલત કેવી છે? આપણું મન કેવું છે? તરત અફેક્ટ થઈ જાય, જરાક કંઈ ખટપટ થાય, કોઈક નાની ઘટના બને, શુલ્લક ઘટના, અને મન શું થઈ જાય છે? તો કે મન અસ્થિર થઈ જાય છે, મનને અસર થઈ જાય છે. કેવું છે? સાહેબે કીધું ઘટના તો નાની જ હોય છે, પણ તમને એમ લાગે છે કે આ કેટલી મોટી ઘટના મારી સાથે ઘટી ગઈ, એ જ બતાવે છે કે એ પ્રસંગનું, એ ઘટનાની અસર મારા ઉપર ઘણી બધી થઈ છે. ભલે બે સેકન્ડથી વધારે ન થવું જોઈએ સાહેબ, કે બે સેકન્ડથી વધારે થયું, બે મિનિટ થયું, તમારે તો કલાકો અને દિવસો સુધી એક ઘટના બને ચાલે છે. તો સાહેબે કીધું કે આ માત્ર ને માત્ર મતારથીપણું છે. કોક વાર કોઈક ઘટના બને તો સાહેબ એમ કીધું બે સેકન્ડ કે બે મિનિટથી વધારે લાંબુ એના વિકલ્પો ચાલવા ન જોઈએ. પણ આપણે હવે આપણું ચેક કરવાની જરૂર છે કેવા આપણને. એટલે સાહેબે કેટલું સુંદર દ્રષ્ટાંત આપ્યું કે જો નાની નાની ઘટનામાં અટકી જશો તો કઈ રીતે પહોંચશો. એના માટે શેનું દ્રષ્ટાંત આપ્યું? તો કે ફિરોઝપુર જનતાની. હા, કે આ દિલ્હીથી થોડેક આગળ જાય છે પણ દિલ્હી પહોંચતા એને બે દિવસ લાગે. કેમ? તો કે બધા નાના નાના સ્ટેશન પર ઊભી રહે એટલે ખૂબ વાર લાગે. એની સામે રાજધાની, તો કે નાના નાના સ્ટેશન પર ઊભી રહેતી નથી. એટલે શું થાય છે? તો કે 16 કલાકની અંદર દિલ્હી પહોંચી પણ જાય છે. આપણી ગાડી કેવી છે ભાઈ? હા, તો આપણે આપણી જાતને પૂછીને આપણે એ ચેન્જ કર્યું. હવે આવા નાના નાના ઘટનામાં આપણે અટકવું નહીં જોઈએ. હા, શું જોશે આપણે? તો કે આપણામાં એક કોમળતા જોશે. કઠણ હૃદય નહીં ચાલે. આત્મજ્ઞાનની ઈચ્છા રાખું છું અને જો હું કઠણ હૃદય રાખીશ તો ભૂલી જાઓ આત્મજ્ઞાનને. અને એટલે અહીંયા કીધું કે કોકવાર દોષ આપણા ન પકડાય તો સદગુરુ પાસે જઈ હાથ જોડી અને મારી ભૂલ ક્યાં થાય છે એ સમજવાની કોશિશ કરવી. પછી સાહેબ એ પણ કીધું કે તમને એમ થાય કે ના ના, મારે ગુરુનો આટલો ટાઈમ નથી વેસ્ટ કરવો. તો સાહેબે શું કીધું? તો પછી એક્સેપ્ટ કેમ નથી કરતો? કાં ગુરુ પાસે જા, કાં એક્સેપ્ટ કર. તારે ગુરુ પાસે પણ નથી જવું, એક્સેપ્ટ પણ નથી કરવું, માફી પણ નથી માગવી, તો કઈ રીતે આત્મકલ્યાણ થશે? એટલે જ કીધું કે આત્મનિરીક્ષણ કરી અને પોતાનો દોષ પકડવો જોઈએ. અને ખાસ કીધું કે ફળ કોને પ્રાપ્ત થાય છે? જેની ભૂમિકા તૈયાર થઈ હોય એમાંથી ઝાડ અને ફળ પ્રાપ્ત થાય છે. જો આવું નહીં હોય, આપણા પાસે જો આ આંતરિક ગુણો નહીં હોય, આ જો ભૂમિકા બરોબર નહીં હોય તો એ ફળ પ્રાપ્ત થશે નહીં. કેવું છે? કેટલી કેટલી આપણે ધર્મ ક્રિયાઓ કરતા હશો, આખો દિવસ આપણે બિઝી હોય છે, પણ એ 5 મિનિટનો કશાય જે તીવ્ર બની જાય છે 5 મિનિટનું, અને બધું નિષ્ફળ. અને એટલા માટે સાહેબે જે 3 વસ્તુ કીધી એ ખરેખર આપણે આમ એક ટાર્ગેટ બનાવી દેવો જોઈએ. શું? કરોડોનું નુકસાન થશે તો ચાલશે, પણ કશાય થશે નહીં ચાલે. બોલો, કરોડની જગ્યાએ શું? આપણે તો અહીંયા 1000નું પણ થાય ને. તો આ જ બતાવે છે. અને સાહેબે કીધું કે જો તું આમ કરે તો તું જીન શાસનનો પ્રેમી છું, જો કશાય કરે તો હું જીન શાસનનો વેરી છું. તો 3 વસ્તુ કીધી. કરોડોનું નુકસાન ચાલે જશે તો ચાલશે, નુકસાન થશે તો ચાલશે. બીજું, મરણ આવી જશે તો ચાલશે. અને ત્રીજું શું કીધું? ભૂખ્યા રહેવું પડશે તો ચાલશે, પણ કશાય નહીં ચાલે. જો હું કશાય કરું તો હું જીન શાસનનો વેરી છું. અને સાહેબે કીધું કે તમે નક્કી કરો હવે, તમારે પ્રેમી બનવું છે કે વેરી બનવું છે. હવે આ માન્યતા જો નથી તો હું સમ્યક દર્શનના માર્ગે જરાક પણ નથી. કઈ માન્યતા? કરોડોનું નુકસાન થશે તો ચાલશે, પણ કશાય નહીં ચાલે. મને વિચાર્યું કે સાહેબજી આ ભૂખ્યા રહેવાનું પણ આમાં કેમ મૂક્યું હશે? કરોડોની વાત કરી ચલો સમજાય, મરણની પણ વાત કરી કે આ તો કેટલું, પણ ભૂખ, કારણ કે ઘણી વખત આપણું સમજાઈ ગયું. અને એટલે આ 3 સૂત્રની જેમ સાહેબે આપણને કરાવ્યું કે ભૂખ્યા રહેવું પડશે તો ચાલશે, પણ કશાય તો નહીં જ કરવાનું. અને આ કોણ કહે છે? આવું આપણને કોણે કહ્યું છે? તો કે પરમ કૃપાવદેવ કહે છે, કે જેમને કાંઈ માત્ર વાંચીને, શાસ્ત્ર વાંચી નથી કીધું, પણ જેમને અંદરમાં અનુભૂતિ કરી અને પછી આપણે જેઓ આ માર્ગ ઉપર ચાલ્યા છે અને આપણને કહ્યું છે, એટલે આપણે એને કેટલું કેટલું આપણે ભાગ્યશાળી છે કે આપણને આ વાત આપણને સત્પુરુષ સદગુરુ પાસેથી પ્રાપ્ત થાય છે. તો પહેલું ક્લિયર, શું કશાય કહેવા હોવા જોઈએ? ઉપશાંત થવા જોઈએ, મંદ થવા જોઈએ, તીવ્ર કશાય નહીં પણ મંદ થવા જોઈએ. બીજું, નહીં અંતર વૈરાગ્ય. આમાં બહુ સરસ વાત એક સાહેબે કીધી હતી કે જે ભજન ગવાણું હતું, મારા પ્રભુના ગુંડલાનું હું શુરે કહું, ગુંડના માળાની વાત કરી હતી ને, તો કે મારા ભગવાનની મારા ગુરુ પાસે એટલા અગણિત ગુણો છે કે વર્ણવી નથી શકતો. એની સામે ગુરુદેવ બહુ સરસ પોઈન્ટ કીધો કે આપણા ભગવાન આપણી પાસે કેટલું એક્સપેક્ટ કરે છે, તો તું મને ખાલી ચાર ગુણ આપ, બસ અગણિત ગુણ નહીં, આ ચાર ગુણ આપ, આટલું હું તારી પાસે અપેક્ષા રાખું છું. કારણ કે જો આ ચાર ગુણ પ્રાપ્ત કરી લેશું તો શું થશે કે મોક્ષ માર્ગ ઉપર આપણી યાત્રા શરૂ થઈ જશે. તેથી આપણે આવો પુરુષાર્થ તો કરવો જોઈએ. તો જે મેં આગળ કીધું ને કે મતારથી જીવના બધા જ પાસાઓ ખુલ્લા કર્યા છે, મનથી કેવો છે, બુદ્ધિથી કેવો છે, હૃદયમાં કેવો છે, આ મતારથી જે દંભી વ્યક્તિ છે એની વાત અહીં કરી છે. ગુરુદેવ કેવું સુંદર કીધું કે મને આગળ જવાનું મન જ નથી થતું, એટલા બધા પરમ કૃપાઓ એના ગુણો ગાવાનું મન થાય છે. તો કે આ ગાથામાં જે બતાવેલી છે એ જે કરુણા જો ઝીલી આપણે શક્યા ને, તો આવતીકાલથી આપણે કોઈ જુદા જ વ્યક્તિ હશું એવું. કારણ કે એમની કરુણા અને પ્રેમ જ આપણને સાચી દિશા પકડાવી દેશે. કેવું છે, જો આ પોઈન્ટ ઉપરથી જ આપણને ખબર પડે કે ગુરુદેવ આપણને કેવું ભક્તિ તત્વ સાથે જોડી દે છે, કે આવા ગુણો મારા ભગવાન મારી પાસે એક્સપેક્ટ કરે છે, તો મારે એમની કરુણાની સામે મારે આ પુરુષાર્થ કરવો જોઈએ. તો અંતરમાં વૈરાગ્ય નથી, વૈરાગ્ય ન હોય તો શું થાય, પણ વૈરાગ્ય ન હોય ને તો મન ભટક્યા કરે. ક્યાં ભટક્યા કરે, તો કે ઇન ધ વર્લ્ડલી ઓબ્જેક્ટ્સ એન્ડ વર્લ્ડલી ઇવેન્ટ્સ. તો વર્લ્ડલી ઓબ્જેક્ટ્સ એટલે સંસારની વસ્તુઓ ભટક્યા કરશે. તો કે આ કેવી રીતે, કે સવારે સરસ ભક્તિ કરી હોય અને આમ નિકટતા પણ થોડીક અનુભવી હોય પ્રભુના પાસે, પણ જરાક હિબ્રુ પાસેથી પસાર થાય તો શું થાય છે, મન ભટકી જાય છે. સરસ સ્વાધ્યાય કરો એક કલાક માટે, ભાવ કર્યા હોય સરસ, પણ ક્યાં સુધી આ ટકે છે, કે જ્યાં સુધી કોઈ બીજા વ્યક્તિ મળે નહીં, સંસારી લોકોના પ્રસંગ થાય એટલે પાછો એનાથી પ્રભાવિત થઈ જાય. એટલે કીધું આ શું પ્રૂવ કરે છે, કે યુ ડોન્ટ હેવ ગ્રીપ ઓવર યોર સેલ્ફ, અર્થાત સ્વની પકડ નથી થઈ. મન જો ભટક્યા કરે છે એ શું બતાવે છે, કે જે સ્વની પકડ થવી જોઈએ પોતાના સ્વભાવની, પોતાના સ્વની જે પકડ થવી જોઈએ એ થઈ નથી. અને સાહેબજી તો શું આપણા દોષ પકડાવે છે, એક વ્યક્તિ ભક્તિમાં આંખ ખુલ્લી રાખીને બેઠા હતા, તો તરત સાહેબે કીધું કે આ બેન સ્થિર નથી. તો કે નહીં આંખ, તો કે કેમ આંખ ખુલ્લી છે, કે જો ભક્તિ યથાર્થ થાય આગળ વધે તો હવે બહારમાં શું ચાલે છે જોવાનું મન થવું જ ન જોઈએ. અંદરની સ્થિરતા કેમ નથી, અંદરની સ્ટિલનેસ કેમ નથી, આખો ગુરુદેવે એ પોઈન્ટ હાઈલાઈટ કર્યો. એટલે એના ઉપરથી ખ્યાલ આવે કે હા, હજી મારું મન બહારમાં ભટકે છે, હજી અંદરમાં જે સ્ટિલનેસ, નિશ્ચળતા જે પ્રાપ્ત થવી જોઈએ એ થઈ નથી, સ્વની પકડ થઈ નથી. એટલે કીધું ને કે એકલપણું નહીં લાગે, આંખ બંધ કરીને જો યથાર્થ વૈરાગ્ય હશે તો એક આખું નવું જગત અંતરમાં ખુલશે. અરે એવો પ્રકાશ, એવો રસ અંદરમાં પ્રાપ્ત થશે કે પછી આંખ ખુલશે ને તો અંધારું બહાર દેખાશે. કેટલી સરસ વાત કર્યા. હવે આવું કેમ થાય છે, કીધું ને કે ભક્તિમાં પણ બહાર જોવાનું મન થાય છે, બહાર જવાનું મન થાય છે, ઇન્દ્રિયો બહાર સક્રિય થાય છે. એનું કારણ સાહેબે બતાવ્યું કે આવું થવાનું કારણ ભ્રાંતિ છે કે સુખ બહારમાં છે, ભ્રાંતિ છે કે, અને એટલે જ મન ભટકે છે. સેના દ્વારા, તો કે આ ઇન્દ્રિયો દ્વારા મન બહારમાં ભટકે છે. ક્યાં બહાર ભટકે છે, તો સંસારી પદાર્થો અને સંસારી પ્રસંગોમાં, વર્લ્ડલી ઓબ્જેક્ટ્સ એન્ડ વર્લ્ડલી ઇવેન્ટ્સ. અને આ વાત કયા પત્રાંકમાં આવે છે, 313માં. અને સાહેબે લિંક કરીને કીધું કે પ્રભુનું જુદું છે જ નહીં, આપણે જે પત્રાંકમાં કહ્યું છે એ જ ભાવ આપણને અહીં આત્મસિદ્ધિમાં મળે છે, અને આત્મસિદ્ધિમાં જે પ્રાપ્ત થાય છે એ જ પત્રાંકમાં મળે છે. આત્મકલ્યાણના પંથે આપણે જો આગળ વધવું હોય ને તો આકર્ષણ જે છે ને, એટ્રેક્શન જે છે ને, એ ફેડ આઉટ થવું જોઈએ. ફેડ આઉટ એટલે ઝાંખું પડવું જોઈએ, વિલીન થવું જોઈએ. પણ આપણું આકર્ષણ થતું નથી. અને એટલે શું થાય છે કે કુતૂહલ જાગે છે, હજી કંઈક સારું જોવું, હજી કંઈક મને સુખ બહારથી મળે. એટલે મન ક્યાં જાય છે? તો કે મન બહાર ભટકે છે. એક તો ભ્રાંતિ, શું? સુખ બહારમાં છે. એમાંથી શું ઉત્પન્ન થાય છે? કુતૂહલ ઉત્પન્ન થાય છે, ક્યુરિયોસિટી. એના કારણે એ ભટકે છે. એટલે જ સાહેબે કીધું કે જે પહેલાં એક્સાઇટમેન્ટ હતું, એક્સાઇટમેન્ટનો ગુજરાતી વર્ડ ઉત્તેજના, એટલી જ ઉત્તેજના જો હજી પરમાં લાગતી હશે તો મન ક્યાં ભટકશે? તો કે ડિસ્કોમાં ને મૂવીઝમાં અને રેસ્ટોરન્ટમાં, આ બધામાં જ ભટકશે. પણ તો શું થવું જોઈએ? સત્સંગ પછી આ જે ઉત્તેજના છે, જે એટ્રેક્શન છે, એક્સાઇટમેન્ટ છે, એ મંદ થવી જોઈએ, ઝાંખી પડવી જોઈએ. અને થાય છે. સાહેબે આપણને પૂછ્યું કે સત્સંગનો પ્રેમ વધે છે તો હવે જે આપણે પહેલાં જતા હતા મિત્રો સાથે, હા, અને એ લોકો સાથે જે આપણે આમ એન્જોય કરતા હતા, એવું એન્જોય કરતા નથી. કેમ? કારણ કે સત્સંગનો પ્રેમ વધ્યો છે. અને પછી સાહેબે કેવું સરસ સમજાવ્યું કે કોઈ વાર વ્યવહારમાં કોઈ વ્યક્તિ પૂછશે કે કેવું લાગ્યું અમે આટલી બધી મહેનત કરીને આ બર્થડે પાર્ટીનું, કે તો તમે બોલશો પણ ખરા કે બહુ સરસ તૈયારી કરી હતી ને, બહુ મજા આવી, પણ અંદરમાં એની અંદર કોઈ મજા આવતી નથી, અંદરમાં એમાં સુખ લાગતું નથી. હવે લોકોની કંપની છે, બધાનો અનુભવ હશે આ, કે પૂર્વના જે મિત્રો હોય, કંઈક પ્રસંગ બને એટલે જવું પડે, પણ હવે જે પહેલાં મજા આવતી હતી એ લોકોની વાતોમાં ને એ બધામાં, એ હવે આપણને એમાં મજા આવતી નથી. ભલે બોલીએ આપણે બહારથી કે ભાઈ હું તને બહુ પ્રેમ કરું છું ને યાદ કરું છું ને, પણ અંદરમાં શું હોય? તો કે અંદરમાં રાગ. અને સાહેબે કીધું કે આ યથાર્થ વૈરાગ્ય છે. પછી સાહેબે કીધું ને કે પછી એક એવી સ્ટેજ આવે કે હવે મને હું છેતરું છું સંસારને, લોકોને, કે બોલું છું કે મને તમારા વગર ફાવતું નથી ને તમે મને બહુ ગમો છો ને, પણ અંદરમાં કોઈના માટે આસક્તિ રહી નથી. અને સાહેબે કીધું કે ત્યારે તમે સર્વસંગ પરિત્યાગ માટે તૈયાર થઈ ગયા છો, દીક્ષા માટે. અને હવે સમજાય છે, જે ગઈકાલે દીક્ષાનું જે આખું નેગેટિવ પાસું જે બતાવ્યું હતું કે આગલા દિવસે આવા પરિણામ થતા હોય ને દીક્ષા દિવસે બધું ત્યાગ કરી દે, તો કંઈ એક દિવસમાં થોડી વૈરાગ્ય ઉત્પન્ન. આને કીધો વૈરાગ. સત્સંગનો પ્રેમ, આત્માનો પ્રેમ એવો વધે કે સંસારની ઉત્તેજના જે છે એ ઘટતી જાય, અને એટલી ઘટે કે પછી એને એમાંથી સુખ મળે નહીં. લિંક મળે છે ને? બરોબર પકડાય છે ને? સ્પીડ બરોબર છે ને? હા પાડો કાં તો ના પાડો. મને એમ લાગે કે તમે આ પણ પ્રશ્ન સાંભળતા નથી કે શું. તો જો આવો વૈરાગ્ય અંતરમાં ન હોય તો તે વ્યક્તિ કેવો છે? મતાર્થી છે. ગમે તેટલો વ્યક્તિ સામે ખરાબ હોય પણ આપણે આપણી કોમળતા ચૂકવી ન જોઈએ, આપણો અંદરનો વૈરાગ્ય ચૂકાવવો ન જોઈએ. અને પછી સાહેબે કીધું ને કે ચીઝ સ્વાદિષ્ટ લાગે તો ચીઝ છોડવી ડિફિકલ્ટ પડે છે, તેમ જ્યાં સુધી હજી વસ્તુઓમાં, વ્યક્તિમાં, પરિસ્થિતિમાં સુખ લાગે છે તો એમાંથી વૈરાગ્ય આવવો ડિફિકલ્ટ છે. એટલે સાહેબ બહુ સરસ એક્શનથી સમજાવ્યું, ફર્સ્ટ યુ હેવ ટુ વર્ક હિયર ધેન હિયર. આપણે શું કરીએ છીએ? બહારમાં બધી વસ્તુ ત્યાગી દઈએ છીએ, અહીંથી છોડી દીધું, હવે આ બહુ ભાવ ગાંઠિયા ભાવ હતા છોડી દીધા, પણ અહીંયા શું છે? અને અહીંથી જ્યાં સુધી થયું નથી ત્યાં સુધી શું થાય છે? મન બહારમાં ભટકે છે. તો આ લિંક આખું પકડાઈ ગઈ કે કઈ રીતે આવી રાખે. હવે ત્રીજો, ન સરળતા. સરળતા એટલે સાદગી નહીં, જીવનશૈલીની વાત કરી ને કે બહારમાં સાદા કપડાં, તો સાહેબે બહુ સરસ સમજાવ્યું કે આવું તો આગલા ગુણમાં જ થઈ જાય. કયા ગુણમાં? અંતર વૈરાગ્ય. અંતર વૈરાગ્ય આવે એટલે જીવનશૈલી ઓટોમેટિક સાદી બનવાની જ છે. એટલે અહીંયા સરળતા એટલે સાદગી નહીં આવતો. સરળતા એટલે શું આવશે? તો કે સ્ટ્રેટ ફોરવર્ડનેસ, ફ્રેન્કનેસ. શેની ફ્રેન્કનેસ? તો કે પોતાના દોષને તરત સ્વીકારવાની તૈયારી. સરળતા એટલે જ જરૂરી નથી કે આમ રંગે હાથ પકડાય પછી જ સ્વીકારે. રંગે હાથ પકડાયા પછી તો કોઈને પણ સ્વીકારવું જ પડે, એમાં તો કોઈ છૂટકો જ નથી. કોઈને એમ કોઈ કે એક કલાક સમજાવ્યા પછી તરત કે હા હવે તો મારી ભૂલ છે, હું કાન પકડું. સાહેબ કીધું કે આટલો સમય લાગ્યો તો એ મતદારથી છે, આટલો ટાઈમ ન લાગ્યો તો શું થાય. અને એના માટે સાહેબે છે ને બહુ સુંદર રીતે આખું આ એક એક પ્રસંગ કહી અને ઘટાવ્યું કે મારામાં સરળતા છે કે નહીં. જગતમાં છો તમે તો કોઈ વ્યક્તિ તમારા ઉપર આરોપ નાખ્યો, આક્ષેપ કર્યો, બને કે ન બને આવું કે તમે આવા છો, તમે આ ખોટું કરો છો, તમે મતારથી હશે એ શું કરશે? તરત સામે આ વાત ખોટી છે, પણ આનું આમ નહોતું, મેં આમ રીતે કીધું હતું, મારો બોલવાનો આશય આવો હતો, આ બધું મતારથી કરશે. અને સાહેબ તો કેટલું સરળ કર્યું, જો જગતમાં છો ને એટલે આવું બનવાનું જ છે, જો ન ગમતું હોય ને તો શું કરવાનું? તો કે મોક્ષે વહ્યા જાઓ. બરાબર, તમને જગતમાં આ નથી ગમતું, જગતમાં તો આવું થવાનું જ છે, તો જો મોક્ષે જાઓ. મોક્ષે જવું છે, હા તો આ જગતમાં આવી અસર ન થવી જોઈએ, એટલે હવે આ પ્રેક્ટિસ કરો. કેવો સાહેબ, બરાબર આપણને પકડાય દે કે ભાઈ ખોટે ખોટી. આપણે બધા એ કમ્પ્લેન કરે, બધા મારી સાથે ખોટું કરે છે, બધા મારી સાથે આમ કરે. જગત છે, ન ફાવતું હોય, ન ગમતું હોય તો મોક્ષે જાય, મોક્ષે જવું હોય તો આને જીવનમાં ઉતાર, આનાથી અસર થવી ન જોઈએ. અસર ન થવી જોઈએ તો શું કરવું જોઈએ? તો કે અહીંયા બતાવ્યું કે પહેલી પ્રક્રિયા, ના આ વાત ખોટી છે, ના આ આમ નહોતું, એવું જ આપણું તરત રિએક્શન થાય છે ને. અને તો સાહેબે કેટલું સરસ સમજાવ્યું કે એ તપાસ કરવાનું આત્માર્થી હશે તો એ તસ્કે કે મેં એવું શું કર્યું કે જેથી કરીને એમને મારા ઉપર આવો આરોપ કરવો પડ્યો. એના માટે શું આપ્યું દ્રષ્ટાંત? તો એ સિક્કાનું દ્રષ્ટાંત આપ્યું. એક સિક્કો બધા કે આ શું છે? તો કે આ સિક્કો છે. બરાબર છે, હવે એક ખોટો સિક્કો છે, સમજો એમ. તો કે આ ખોટા સિક્કામાં શું છે? તો કે આના જેવું જ કંઈક છે, એટલે ખોટો સિક્કો કે છે. આને કોઈ ખોટો સિક્કો કહેશે? કારણ કે આમાં સિક્કા જેવું કંઈ છે જ નહીં. કેટલું સરસ તર્કથી સાહેબે ફિટ કર્યું કે એ વ્યક્તિને મન થયું મારા ઉપર આક્ષેપ. કેમ એને કોઈ મલ્લીનાથ ભગવાનને આક્ષેપ નહીં કર્યો? કેમ મારા પર જ આક્ષેપ કર્યો? કારણ કે મેં કંઈક એને સપ્લાય કર્યું છે. આઈ હેવ સપ્લાઈડ સમથિંગ, અર્થાત મેં કંઈક એવું એને પૂરું પાડ્યું છે જેથી કરીને એને આક્ષેપ કરવાનું મન થયું. બોલો, તો મેં શું આપ્યું છે એ ચેક કરું. મેં શું પૂરું પાડ્યું એમને આક્ષેપ કરવા માટે એ ગોતવું, એ આત્માર્થીનું લક્ષણ છે. કેટલું સરસ કીધું કે એ ઇન્ટ્રોસ્પેક્ટ કરી અને તરત ફાઇન્ડ આઉટ કરશે કે કુકર મેં એવા હાવભાવ કર્યા હતા, મારા બોલવામાં કંઈક એવું હતું, એમને કેમ એવું લાગ્યું મારા માટે, એ મારે ગોતી કાઢું. પકડાય સાહેબે કેવું કીધું કે એક ટકો પણ એને ભૂલ દેખાય ને, એક ટકો આખા ઓલા પ્રસંગની અંદર, તો એની એને શરમ આવે, એની માફી માગે. આ છે સરળતા અને આ છે આત્માર્થી ભણવું. મારી ભૂલ ક્યાં થઈ છે અને કઈ રીતે થઈ છે એ ગોતવું અને સ્વીકારવું આત્મનિરીક્ષણ દ્વારા, એ આત્માર્થીનો. મતારથી શું કરશે? લડશે, દોષનો પક્ષપાત કરશે, હા એનો દોષનો બચાવ કરશે, જસ્ટિફિકેશન કરશે. આ બધું કામ મતારથી કરે છે. હવે આપણે આ બધું ચેક કરવાની જરૂર છે, આપણે શું કરી રહ્યા છે. તો આ સરળતા જોઈએ અને એના માટે શું જોશે? તો કે આપણામાં કોમળતા જોશે અને પવિત્રતા જોશે. આત્મકલ્યાણના માર્ગ ઉપર ગુણોની કેળવણી કરવાથી જ આગળ વધાય છે અને એટલા માટે આ બધા ગુણોનો ભાર આપવામાં આવ્યો છે, ફોકસ કરવામાં આવ્યો છે કે આવા ગુણો. અને સાહેબે કીધું કે આવા બધું આવું બધું કેમ થાય છે? કારણ કે માન અને કપટ ટાળી શકતો નથી, અહંકાર સ્વીકારવા તૈયાર નથી. કપટ શું કરે છે? કઈ રીતે હું મારી વાત સાચી પાડું. અને મેં કીધું ને કે હું નિર્દોષ છું એ સિદ્ધ કરવામાં એ કપટ કરે છે, અને જ્ઞાની સાથે એ અલાઈન નથી થતો, અર્થાત એની સાથેનો મેળ ખાતો નથી. આ દોષો ક્યારે છૂટશે? તો કે જ્યારે બે વસ્તુ કીધી, એ દોષો પીડાદાયક લાગશે અને બીજું હાનિકારક. પેઇનફુલ એન્ડ હાર્મફુલ. પેઇનફુલ એટલે પીડાદાયક લાગવું જોઈએ અને હાર્મફુલ એટલે ચોથો. આ બધા જે પોઈન્ટ છે ને એકદમ આખું જે ચાર છે સંવેદનશીલ વિભાગ કીધો છે. કેમ? કારણ કે આ બધા સેન્સિટિવ ઇશ્યુઝ જે છે ને સંવેદનશીલ મુદ્દાઓને આ ડીલ કરે છે. એટલે સમજવું બહુ બહુ. હવે ન મધ્યસ્થતા, સરળપણું ન અને ન મધ્યસ્થતા. તો ન મધ્યસ્થતા એટલે શું? તો કે મધ્યસ્થતા એટલે શું કીધું અહીંયા? અપક્ષપાતપણું. અને બીજો મિનિંગ છે ઓપનનેસ ઓફ માઇન્ડ. જો આપણે જોયું ને કે આ બહુ નેરો માઇન્ડેડ છે, સંકુચિત માણસવાળું છે. પછી હમણાં ગઈકાલે આપણે જોયું હતું ક્લોઝડ માઇન્ડ, બંધ, કોઈનું કંઈ લેવા જ તૈયાર નથી. તો મારે જો મધ્યસ્થ ગુણ પ્રાપ્ત કરવો હોય તો શું જોશે? ઓપન માઇન્ડ. એટલે બીજાના વિચાર, બીજાનો દ્રષ્ટિકોણ શું છે એ પણ એટલી નિખાલસતા મારામાં હોવી જોઈએ. અને માત્ર આમાં નહીં, ખાવામાં, પીવામાં, વસ્ત્રોમાં, સાહેબે તો કીધું કે આદતોમાં, આ બધામાં આપણો બધો આગ્રહ હોય છે. આ અહીંયા અપ્લાય કરવાનું છે બધામાં મધ્યસ્થ. ત્યાં સુધી સાહેબે કીધું સ્પોર્ટ્સમાં, એટલે કે ખેલકૂદમાં પણ જોશે અને સ્પિરિચ્યુઆલિટીમાં પણ જોશે મધ્યસ્થતા. અને સાહેબે આખું લિંક કરીને આપ્યું હતું કે જો મધ્યસ્થતા હશે તો વૈષ્ણવની અંદરમાં પણ કેટલી સરસ વાત છે, એ લોકોની અંદરમાં પણ કેટલું પ્રેમનું તત્વ કેટલું સરસ છે, કેટલું સરસ ભક્તિ તત્વ છે, તો મારે અંગીકાર કર્યો. તો એને આપણે માત્ર એક્સેપ્ટ નહીં પણ એને રિસ્પેક્ટ પણ આપી શકશું અન્ય જે ધર્મ છે એના પ્રત્યે. જો આપણે આપણા નિર્ણયો તો આપવા જ પડશે. કેમ આપવા પડશે? કારણ કે આપણે સંસારમાં છીએ, આપણે સામાજિક પ્રાણીઓ છે. એટલે દરેક જગ્યામાં તમારું ડિસિઝન છે, તમારું જજમેન્ટ છે, તમારું કન્ક્લુઝન છે. એટલે શું? તો કે તમારા નિર્ણયો છે, તમારો ચુકાદો આપવો પડશે, તમારો નિષ્કર્ષ આપવો પડશે. તમે એમ ન કહી શકો કે ભાઈ હું તો માત્ર દ્રષ્ટા ભાવે રહીશ. સાહેબ કીધું દ્રષ્ટા ભાવે રહેવું હોય તો રે, પણ દ્રષ્ટા ભાવે તારે બોલવું પણ પડશે. કેટલું સરસ કીધું, રે દ્રષ્ટા ભાવે, પણ દ્રષ્ટા ભાવે પછી બોલવું પણ જોશે. ને તો કે ચુકાદો આપવો એટલે શું? તે કોઈ પણ વસ્તુ, કે ફોર એક્ઝામ્પલ સાહેબે કીધું કે અત્યારે આ શોલ સફેદ છે કે નહીં. કોઈ વ્યક્તિને પૂછ્યું સાહેબે, તો કે એને કહેવાનું કે હા સફેદ હોય તો સફેદ, એને જે લાગતું હોય, જે દેખાતું હોય એ કહેવાનું. એને એમ નથી જોવાનું કે ગુરુદેવ મને બહુ ગમે છે એટલે મારે સફેદ જ કહેવું જોઈએ. ચુકાદો આપવો પડશે, પણ કઈ રીતે આપવાનો? તો કે અપક્ષપાતપણે, ઇમ્પાર્શિયલ લઈને. એટલે સાહેબે અહીંયા બહુ સરસ વાત કીધી કે વ્યવહારમાં છો તો આવા નિર્ણયો છે, આવા ચુકાદા છે આપવા પડશે. ખાલી એટલું ચેક કરો. શું ચેક કરો? કે આ બધું કહેવાની પાછળનો તમારો માપદંડ શું છે. તમે ચુકાદો આપ્યો ને કોઈ, તો એની પાછળનો માપદંડ કશાય તો નથી ને. પકડાણું આ પોઈન્ટ. એટલે મૂલ્યાંકન કરવું કે મેં આનો ચુકાદો આપ્યો એની પાછળ કેટલો કશાય હતો મારો. એટલે સાહેબે કીધું લર્ન ટુ ઇવેલ્યુએટ ડિસ્પેશનેટલી. ગુજરાતી મિનિંગ એમ છે કે કશાય વિના મૂલ્યાંકન કરતા શીખો. જો મારે આ મધ્યસ્થતા કેળવવી હોય તો શું જોશે? એક તો મને ખુલ્લું મન જોશે, જુદા જુદા દ્રષ્ટિકોણને આવકારવા માટે ખુલ્લું મન. અને બીજું શું જોશે? તો કે જે મૂલ્યાંકન જે હું કરું છું એ કશાય વિનાનું હોવું જોઈએ. અને અહીંયા નિમિજીની વાત કરી સાહેબજીએ, કે સાહેબજી એને પૂછે કે આમ કરવું જોઈએ કે આમ કરવું જોઈએ આ પ્રસંગની અંદર. એટલે નિમિજી સાહેબ સાહેબને પૂછે સામેથી કે ગુરુદેવ તમે હો તો શું કરો, કઈ અપેક્ષાએ તમે આ સેના કઈ રીતે તમે લો છો? તો સાહેબ એ સ્ટાર્ટિંગમાં મેં સમજાવ્યું, પણ હવે એ કંઈ પણ પૂછે તો હું કહું કે પહેલાં તું તારો જવાબ આપ. એટલે તારો કેટલો વિવેક ક્રિએટ થયો છે, તે કેટલું અપક્ષપાત પણ શીખ્યું છે. કારણ કે દરરોજ કંઈક ને કંઈક બદલાતું હોય છે, બધાનું ઉત્તરેમાં સમજ છે કે નહીં એ કંઈ તું લે, પછી મારી સાથે ટ્રાયલ કર. એવી રીતે સાહેબે આખી, કારણ કે સાહેબે કીધું કે ગુરુ સાથે હોઈએ ત્યારે તો આપણે પ્રેમ અને શ્રદ્ધા અને અર્પણતા છે, એટલે ગુરુ જે કહેશે એ સમર્પણ માટે આપણે કરશું જ, એમાં કોઈ સવાલ જ નથી. પણ જ્યારે આપણે કોઈ સ્વતંત્ર નિર્ણય લેવાનો આવશે કોઈ ઘટનાનો, અને ત્યારે જો ગુરુ સાથે ન હોય તો ત્યારે મારા અંદરમાં કેટલો વિવેક છે, કેટલું અપક્ષપાત રહિતપણું છે એ બધું મને ખબર પડશે. એટલે સાહેબે કીધું ને કે જ્યાં જ્યાં જે જે યોગ્ય હોય ત્યાં એ સમજવું જોશે અને એ પ્રમાણે કરવાનું આવશે. તો સમજવું એ એટલું જ, અને સમજવા માટે ઓપન માઇન્ડ જોઈએ. બસ મને સારું લાગ્યું, મને સાચું લાગ્યું એટલા માટે નહીં, પણ ઓપન માઇન્ડ રાખી, ખુલ્લા રહી, અને ગુરુ સાથે મારું અલાઇનમેન્ટ છે કે નહીં, ગુરુને અનુરૂપ, મારા ગુરુને અનુરૂપ મારા ડિસિઝન્સ હોવા જોઈએ. અને એના માટે દ્રષ્ટાંત આપ્યું. શેનું દ્રષ્ટાંત આપ્યું? તો કે ઓલું દેરાસરની વાત કરી. તો કે દેરાસર છે અને એના માટે બધા ચેરિટી કરે, એટલે કે દાન ને બધું ભેગું કરે છે, અને કારણ કે હવે આટલું મોટું વસ્તુ છે થવાની છે. સાહેબે કીધું કે અનાઉન્સ કરવામાં આવ્યું કે 2020 જે છે એમાં જે કોઈ પણ દાન કરવાનું હોય એ માત્ર ને માત્ર માનવતા માટે. તો હવે અત્યારના જો જીનેશ્વરની ભક્તિ સૌથી ઊંચી છે, એ જ કરવાનું છે, પણ જીનેશ્વર ભગવાનની આજ્ઞા શું છે? તો કે અત્યારના પ્રસંગ એવો છે, અત્યારની હાલાત એવી છે કે આ સાધર્મિક ભક્તિ કરવાનો પ્રસંગ છે, માનવતા બતાવવાનો પ્રસંગ છે. તો સાહેબે કેવું સરસ કીધું કે પૈસા નહીં હોય તો એક વર્ષ ભલે મોડું થશે દેરાસર ચાલશે, પણ અત્યારે આવો પ્રસંગ જે છે એની અંદર તો આ માનવતાના કાર્ય થવા જોઈએ, કારણ કે ગરીબ લોકોને આની ખૂબ જ જરૂર છે. તો ઇન શોર્ટ, જિદ્દીપણું ન હોવું જોઈએ, જિદ્દીપણું, ઓપન હોવું જોઈએ આપણું માઇન્ડ. એટલે પોતાના ઓપિનિયન્સ ભલે ગમે એટલા મને સાચા લાગતા હોય, મહત્વ લાગતા, પણ જ્યારે ગ્રુપ ડિસ્કશન થતું હોય તો મારામાં મારે કોઈના ઉપર એ થોપવું ન જોઈએ, એનો આગ્રહ ન રાખવો જોઈએ. ભલે મારા વિચારો છે, પણ મારા જ વિચારો સાચા છે, જકાર એવું ન હોવું જોઈએ. કારણ કે જો પોતાના વિચાર પ્રત્યે ખૂબ મહત્વ હશે તો આત્મકલ્યાણના માર્ગ ઉપર અંતર તરફ આપણે વળી શકશું નહીં. અને પછી જે સાહેબ જે કીધું, જો મધ્યસ્થતા હશે, અપક્ષપાતતા હશે, તો જ્યાં જ્યાં જે જે સારું હશે એ આપણે ગ્રહણ કરશું. વૈષ્ણવ ધર્મની વાત કરી, ઇસ્લામ ધર્મની વાત કરી, તો કે જ્યાં જે સાચું દેખાય, સારું દેખાય એનું તમે લઈ શકશો. તો આવી રીતે આ ચાર પાયાના ગુણ, મુખ્ય ગુણ આત્મકલ્યાણ માટેના, એ મતાર્થીમાં ન હોવાના કારણે એ મોક્ષ માર્ગથી વંચિત રહે. નહીં કશાય ઉપશાંતતા, નહીં અંતર વૈરાગ, સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય.